તારીખ 24/1/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 82 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 73.
જે સિદ્ધ પદ પ્રગટ થશે, મોક્ષ ફળ એટલે સિદ્ધ પદ. સિદ્ધ પદ જે પ્રગટ થશે એની શક્તિ અત્યારે હૈયાત છે. આ સમયે, વર્તમાન સમયે જેની હૈયાતી છે તેવી શક્તિ તાકાત ચૈતન્યમાં વિદ્યમાન પડી છે, અત્યારે હૈયાત છે, એનો વિશ્વાસ કરે. મોક્ષ પદની શક્તિ અત્યારે મારામાં છે એમ વિશ્વાસ આવવો જોઈએ. અરે હું તો મોક્ષ સિદ્ધ પદ જે છે એનું સત્વ આખું લઈને બેઠો છું. જેમ કોઈ ખજાનાની ચાવી હાથમાં હોય એમ કહેવાય છે કે એના હાથમાં ખજાનો છે. કબજો બળવાન કહે છે કે કહે છે કે તારું સિદ્ધ પદ તારા કબજામાં છે, એમ જોતા એની ચાવી પણ તારા હાથમાં છે. સ્વરૂપ પ્રાપ્તિની વિધિનો સંક્ષેપમાં, અતિ સંક્ષેપમાં વિચાર કરવામાં આવે તો પોતાના સિદ્ધ પદને જોવું એટલી જ વિધિ છે, આથી વધારે કાંઈ નથી. વિધિ વિષયક ન્યાયો અનેક છે. ભિન્ન ભિન્ન યોગ્યતામાં રહેલા જીવોને ભિન્ન ભિન્ન ઉપદેશ દેવામાં આવે છે. અનેક પ્રકારે ઉપદેશની શૈલી ચાલે છે શાસ્ત્રમાં, પણ અંતિમ એનો જો સંક્ષેપ વિચારવામાં આવે કે આત્માની પ્રાપ્તિ, આત્માનો અનુભવ, પ્રત્યક્ષ અનુભવ સહજપણે જે પર્યાયમાં ઉત્પન્ન થાય છે એ વિધિ બીજી કાંઈ નથી. પોતાના સિદ્ધ પદને, સિદ્ધ પદના સત્વને વિદ્યમાન છે એમ વર્તમાનમાં જોવું એટલી જ વિધિ છે. જોવું એનું નામ વિધિ છે, બસ બીજું કાંઈ નથી. સિદ્ધ પદ છે નિશ્ચયને એનો વિષય છે. આગમથી લઈએ તો, ન્યાયથી લઈએ તો નિશ્ચયને એનો વિષય છે. તો નિશ્ચયનો જે વિષય છે એ આશ્રયભૂત વિષય છે, આશ્રય માટે એ પ્રયોજનભૂત વિષય છે. અને એક સમયની શુદ્ધ કે અશુદ્ધ સર્વ પર્યાયો જેની પાસે ગૌણ છે એવો એક વિષય જે શુદ્ધ નહીંનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે. એટલું પ્રયોજન છે, પણ એનો આશ્રય એને જોવું બસ એમાં તો એનો આશ્રય આવી જાય છે. આ હું એને જોવું એટલે સ્વસ્વરૂપે છે એમ જોવું છે. સ્વસ્વરૂપે જોયું એનું નામ આશ્રય છે, એનું નામ વિધિ છે, એનું નામ રત્નત્રય છે, એનું નામ ધર્મ છે, બધું એનું નામ છે. હજાર નામ પછી એના છે. બસ જોવે ત્યાં દિશા ફરે છે, એ જે દિશા ફરે છે એની ગાડી વૃક્ષ ફળમાં પહોંચે છે. છેલ્લું સ્ટેશન એ આવે છે, ટર્મિનસ જેને કહેવામાં આવે. ભાવનગર ટર્મિનસ છે ને, મોક્ષ છે, સિદ્ધ પદ છે, ટર્મિનસ છે. દિશા ફરવી જોઈએ એકવાર. અંતરતત્વ સ્વરૂપ જે પરમાત્મા, એ પરમાત્માને જોવે અંદર વળવું પડે. અંતરતત્વ સ્વરૂપ છે, જ્યાં અંદર વળે ત્યાં દિશા ફરી, બસ દિશા ફરી એનો મોક્ષ નક્કી થઈ ગયો. આ સિદ્ધિ વાત છે. આ તો ઘણી નજીકની વાત છે, પણ ગુરુદેવ એમ કહેતા કે આ જે પરમાગમો છે એમાં જે આચાર્યોને માણી છે એમાં અમને મોક્ષના ભણકારા સંભળાય છે. શું કહેતા? કોના મોક્ષના ભણકારા સંભળાય છે? આચાર્ય દેવના નહીં, મારા મોક્ષના ભણકારા એમાં સંભળાય છે. એમ વાત છે. ખરેખર તો બોલે મર્યાદિત પણે પોતે પોતા સંબંધી ઘણું સામર્થ હતું ને એટલે બોલતા નતા. કેવું કેવું એ ઉચિત ન લાગે. હીરા મુખશે ના કહે લાખ મારા મૂલ્ય. એટલે કોઈ વાર કહેવું હોય તો અમે કીધું છે એમનો કે અહીંથી બહાર કર્યું છે ને હવે બધા વાંચે છે બીજા સાધુઓ એમ કે શું કે શ્વેતાંબરના દિગંબરના સ્થાનકવાસીના સાધુઓ અહીંનું સાહિત્ય વાંચે છે અહીંથી બહાર પડી છે ને આ વાત એમ કે અહીંથી બહાર પડી છે. મેં કીધું છે એમનો બોલે મહત્તા તો એમની આચાર્યના સમય સારા જે શાસ્ત્રો હોય છે ત્યારે એવું બોલતા કે અરે આચાર્યની માણીમાં તો મોક્ષના ભણકારા સંભળાય છે. પોતાના મોક્ષના ભણકારા સંભળાય છે પણ મારો મોક્ષ છે એવું એવા શબ્દ ન વાપરે. બહુમાન કરે આચાર્યનો. આચાર્યની વાણી તો જો આમાં તો મોક્ષના ભણકારા સંભળાય છે અને સ્વસન્મુખ થઈને જે કઈ પામશે એને તો કઈ પ્રશ્ન જ નથી કે એની મુક્તિ થવાની છે કે નથી થવાની. એ તો મુક્તિને સાથે એનો તો શ્રીફળ લેવાય જ ગયું એમ કે મુક્તિને વરવાના એ શ્રીફળ છે. એ તો થઈ ગયું, એ તો પાકું થઈ ગયું. એમ કહે છે કે ભવિષ્યમાં થનાર મોક્ષ વૃક્ષની તાકાત સિદ્ધપદની શક્તિ અત્યારે મારામાં પડી છે એમ જ્યાં પોતાના સામસનો વિશ્વાસ કરે એને બહુ અલ્પકાળમાં સિદ્ધપદ પ્રગટ થઈ જશે, સિદ્ધપદ પ્રાપ્ત થઈ જશે. સૂક્ષ્મ દ્રષ્ટિથી એને વિચારમાં લઈને સૂક્ષ્મ દ્રષ્ટિથી એટલે સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી એમ લેવું છે. સૂક્ષ્મ અંતરમ અનુભવ દ્રષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતા અપૂર્વ કલ્યાણ થશે. એ અનંતકાળમાં નથી થયું અપૂર્વ કલ્યાણ થશે. સૂક્ષ્મ અંતરંગ અનુભવ દૃષ્ટિથી એટલું લેવું એમાં સૂક્ષ્મ દ્રષ્ટિમાં જે 17-18 ગાથામાં કહ્યું છે કે આબા ગોપાલને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. 80માં બોલ છે, છેલ્લી લીટી છે, 80માં બોલ છે. ખામી લક્ષ્મી છે, તારું લક્ષ બીજા ઉપર છે. 49 ગાથામાં ચેતનાનું વર્ણન કરતા સમયસારમાં અધિગ્રહણ જે 49 ગાથા કે સદાય ચૈતન્ય ગુણ વડે અનુભવમાં આવી રહ્યો હોવાને લીધે સદાય ત્રણેય કાળે 17-18માં કહે છે આબાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે પણ એનું લક્ષ બીજા ઉપર છે તેને ખબર નથી.
બહુમાન આવે છે પોતાનું સુખ દેખાય છે એટલે બહુ મન હોય.
હા, એને એને એમ છે આ તો મને આત્મા આપ્યો. શું કહે છે શ્રીમદજી સદગુરુને વિશે? જેને આપ્યો આત્મા તેને સદા પ્રણામ. એને તો મારો આત્મા આપ્યો. આત્મા મારો આત્મા એમની પાસે હતો. વિનયની ભાષા કેટલી બધી કરી મને મારો આત્મા આપ્યો, મારું સિદ્ધપદ મને આપ્યું, મારો આનંદ સુખ આપ્યું આનંદ કાળ માટે. એટલે એવા શ્રી ગુરુ પ્રત્યે તો શિષ્ય પ્રાણ પાથરવા તૈયાર થાય છે, એ તો એ પણ ઓછા છે, એથી કોઈ પ્રત્યુપકાર થઈ શકે. મિથ્યાત્વ અવસ્થામાં જીવને પરપદાર્થ જે જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે એમાં નમત્વ થાય છે, એમાં કર્તાપણ થાય છે, એનો આધાર એ છે કે હું શરીરના આધારે જીવું છું, મારા પ્રાણના શ્વાસોશ્વાસના આધારે જીવું છું, એમ આધાર બુદ્ધિ, એનું કાર્ય કરવાની કરતા કર્મની બુદ્ધિ, એમાં મમત્વની બુદ્ધિ, આ મારું શરીર છે એ મમત્વની બુદ્ધિ, આ એક મિથ્યાત્વના બધા લક્ષણ છે. દીપચંદજીએ એને બહુ સંક્ષેપમાં પરપ્રવેશ ભાવ કીધો અને આ બધા પરિણામ જ્ઞાનને સ્થૂળ કરે છે. ભલે ગમે એટલો બુદ્ધિવાળો હોય, જગતમાં ઉત્કૃષ્ટ બુદ્ધિવાળો કહેવાતો હોય, પણ એ જ્ઞાનને સ્થૂળ કરે છે અને એ સ્થૂળ જ્ઞાનને વશ એ પોતાના સૂક્ષ્મ અંતરદૃષ્ટિથી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એને એ જોઈ શકતો નથી. જે ચૈતન્ય ગુણ વડે સદા અનુભવમાં આવી રહ્યો છે એને જોઈ શકતો નથી, એના ઉપર એનું લક્ષ્ય જતું નથી. દીપચંદજીએ તો એવું કહ્યું કે પરપ્રવેશ ભાવ વડે જીવનો સ્વસંવેદન રોકાય છે. શું રોકાય છે? સ્વસંવેદન રોકાય છે એમ કહો કે અનુભૂતિ સ્વરૂપનો અનુભવ રોકાય છે એમ કહો, રોકાય છે એમ કહો કે તિરોભૂત થાય છે એમ કહો. જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થતા, જ્ઞેયાકારે થતા જે જ્ઞાન વિશેષો એનો આવિર્ભાવ થતા, જ્ઞાન સામાન્ય તિરોભાવ થાય છે. પંદરમી કાળ સિદ્ધિ, એટલે એમ કહે છે કે એ બધું ગૌણ કરીને સૂક્ષ્મ અંતરંગ અનુભવ દ્રષ્ટિથી, એટલે સૂક્ષ્મપણે અંતરંગમાં જો કે તને તારું જ્ઞાન સ્વપણે અનુભવાય રહ્યું છે કે નહીં, બસ એમ એને વિચારમાં લઈને એમ વિચારી કે અહીંયા જ્ઞાનમાં લઈને અનુભવ કરતા તારું અપૂર્વ કલ્યાણ થશે. પૂર્વે નહીં કોઈ કાળમાં થયું હોય એવું તારું જે કલ્યાણ છે એ કલ્યાણ તને પ્રત્યક્ષ પૂછવાને જવું પડે. મારું કલ્યાણ થયું કે ન થયું એ તારે કોઈને પૂછવા જવું પડશે નહીં, અંદરથી તારો આત્મા બોલતો હશે, સાક્ષાત સુધપદ નજરે તરવરશે અને દ્રષ્ટિ નજરાઈ જશે, એ દ્રષ્ટિ છૂટશે નહીં. જેમ દ્રષ્ટિ કોઈ બાંધી લે છે એમ સિદ્ધ પદ આત્માની દ્રષ્ટિ બાંધી લે છે. બીજા મેલી વિદ્યાવાળા દ્રષ્ટિ બાંધે છે ને, નજરબંધી કરે છે એને જ ભાળે, બીજાની ન ભાળે. એમ અહીંયા કહે છે કે તારું સિદ્ધ પદ તારી નજર બાંધશે, એક વાર તું જો એના સૂક્ષ્મ અંતરંગ અનુભવ દ્રષ્ટિથી એને જો, પછી ત્યાંથી ખસવાનો પ્રશ્ન રહેતો નથી. આત્મા ત્યાંથી ખસી શકતો નથી. બહુ સહજતા એટલો પુરુષાર્થ ચાલે છે, એટલો એટલો રસ દઈને પુરુષાર્થ કર્યો છે અને એટલો પુરુષાર્થ વર્તે છે.
પ્રશ્ન પૂછ્યો માતાજી. અને એના ઉત્તરમાં આવે.
અંશ આખા જગત થી પાછો વળી ગયો છે, પોતાના સિદ્ધ પદ નો આદર અને વિનય કરે છે. બહારમાં ગુરુ નો શ્રી ગુરુ નો વિનય કરે છે વાતે વાતે, અંદર માં પરમ ગુરુ નો વિનય કરે છે પદે પદે પર્યાય પર્યાય. એટલો બધો વિનય કરે છે કે આ જે જ્ઞાતા ધારા સમયે સમયે અંતર્મુખ વર્તી રહી છે, કે જેના કબજામાં સિદ્ધ પદ છે, પરમાત્મ પદ છે, એ પર્યાય પર્યાય શ્રી ગુરુ નો ઉપકાર છે. પ્રતિપદે એક એક પર્યાય, એ તો જેને થયું હોય એને એનો ખ્યાલ આવે છે કે આ સૂચિત થઈ છે. પરમાત્મા સર્વગુણ વિતરાગ પરમદેવ છે એની ભક્તિ ઉદાય છે. ગુરુદેવ જ્ઞાની ધર્માત્માની ભગવાનની પૂજા ભક્તિ વગેરેના ભાવ આવે, અથવા ભગવાનની ભક્તિ પૂજા વગેરેના સાચા ભાવ, ખરા ભાવ, યથાર્થ ભાવ જ્ઞાની ધર્માત્માને આવે છે એમ છે. કેમ કે એને ઓળખાણ છે. સર્વજ્ઞ વિતરાગ કેવા હોય, પૂર્ણ વિતરાગતા પ્રત્યે કેવી ચીજ છે એ એમના જ્ઞાનમાં છે. નવ તત્વનું જ્ઞાન છે ને એમાં મોક્ષ તત્વનું જ્ઞાન છે. એટલે જ્ઞાની ધર્માત્માને ભગવાનની પૂજા ભક્તિ વગેરેના ભાવ આવે, અને ભગવાનની પૂજા ભક્તિ પ્રત્યેના જે પરિણામ છે એમાં સ્થૂળપણે રાગની પ્રશસ્ત રાગની ઉત્પત્તિ છે, સૂક્ષ્મપણે જ્ઞાનમાં સર્વજ્ઞતા પ્રત્યેનું બહુમાન છે. સ્થૂળ વિષય અને અનુભૂત પરિચિત વિષય રાગ ન હોવાથી લોકો રાગને જોઈ શકે છે, જ્ઞાનીના જ્ઞાનને કોક જ જોવે છે, બાકી રાગને જોવે છે. જો આ જ્ઞાનીને પણ આપણા જેવો રાગ થાય છે, આપણને પૂજાનો રાગ થયો એમને પૂજા કરવાનો રાગ, એ ઉપરાંત જ્ઞાન ઉપરાંત તેમની દ્રષ્ટિ રાગ રહિત જ્ઞાયક આત્મા ઉપર પડી છે. જ્યારે જ્ઞાની પૂજા ભક્તિ કરે છે ત્યારે પણ એમનું શ્રદ્ધાન પૂરેપૂરું શુદ્ધાત્મા ઉપર છે, એને મુખ્યપણે કહેવાય છે. જ્ઞાનમાં પણ જ્ઞાન ચેતના છે એ શુદ્ધાત્માનો અનુભવ કરે છે, અને આચરણમાં પણ સ્વરૂપાચરણનો અંશ છે એ સ્વરૂપ રમણતા કરે છે, સ્વરૂપનું આચરણ કરે છે. એમ શ્રદ્ધા જ્ઞાન અને આચરણમાં ધર્મની પરિણતિ પૂજા ભક્તિના રાગ વર્તે પણ વર્તે છે, ચાલુ છે. મુખ્યપણે દ્રષ્ટિથી કહેવાય છે, એટલા માટે કે દ્રષ્ટિ પૂરેપૂરી આત્મા સાથે છે. જ્ઞાનમાં બે વિભાગ છે, ચારિત્રમાં બે વિભાગ છે, પુરુષાર્થમાં બે વિભાગ છે, સુખ દુઃખના બે વિભાગ છે, બાકીના જે ચાર મુખ્ય ગુણ છે એમાં બે વિભાગ પડે છે. દ્રષ્ટિમાં બે વિભાગ પડતા નથી એટલે દ્રષ્ટિથી કહે છે. પણ બધું સમજી લઉં, જ્ઞાની ધર્માત્માની ભગવાનની પૂજા ભક્તિ વગેરેના ભાવ આવે પણ તેની દ્રષ્ટિ રાગ રહિત નિજ જ્ઞાયક આત્મા ઉપર પડી છે, દ્રષ્ટિ ક્યાં પડી છે, આ હું છું, એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની પરિણતિ વર્તે છે. અને ઉપયોગ અને રાગનો અંશ આ બધી જાય છે ભગવાન ઉપર. બહાર ગયેલો ઉપયોગ બહારમાં ભગવાનને જોવે છે, અન્ય ભગવાનને જોવે છે, ભગવાન થયા એને, અંદરમાં પરિણતિની જ ભગવાનને જોવે છે. બે બાજુ ભગવાનના દર્શન થાય છે એમ જોવે છે. મને પૂજાનો રાગ આવ્યો, જ્ઞાનીને પણ પૂજાનો રાગ આવ્યો, એમની જેમ જ હું પૂજા કરું છું, અથવા મારી ભક્તિ તો બહુ છે, એમની ભક્તિ તો એટલી શાંત છે એટલે દેખાતી નથી, અને તો રાગ ઉછાળો ખાતો એટલે દેખાય, એવી ભૂલ થાય. એને આત્માનું ભાન છે, જ્ઞાનીને આત્માનું ભાન છે, અને તે ભાનમાં તેને સતત ધર્મ વર્તી રહ્યો છે. સતત ધર્મ વર્તી રહ્યો છે, સતત મોક્ષ માર્ગ વર્તી રહ્યો છે. જે મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણીને મોક્ષ માર્ગને ધર્મ કહેવાય ને, તો એ ભાનની અંદર ત્રણેય ચીજ છે. તેમને સતત ભાન વર્તે છે, સતત ધર્મ વર્તી રહ્યો છે. સાચું સમજે તેને વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહીં. એ એક પ્રતિબંધ છે પ્રશસ્ત રાગનો, કે અપ્રશસ્ત ભાવ થાય નહીં. આ પ્રતિબંધ છે એનો. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે અપ્રશસ્ત ભાવ ન થાય. પ્રશસ્ત થાય એનો અર્થ કે અપ્રશસ્ત ન થાય. સીધો નહીં અને આડ કરતો નહીં, ડાયરેક્ટ પણ નહીં અને ઇનડાયરેક્ટ પણ. પ્રશસ્ત એટલે પ્રશંસનીય, સારો, શુભ એવો બધો અર્થ થાય છે પ્રશસ્ત નો અર્થ. અને અપ્રશસ્ત નો અર્થ અશુભ, નઠારો એવો અર્થ થાય છે, ખરાબ એવો અર્થ. અન્ય દેવને માને, અન્ય ગુરુને માને, અન્ય શાસ્ત્રની પ્રશંસા કરે તો અહીંયા અવિનય થઈ જાય. બધાને માને ને એકને ન માને તો બધાનો નિષેધ થઈ જાય, એમ થાય છે. ઇનડાયરેક્ટ ઘણું થાય છે. અથવા એના જે આયતનો હોય એ આયતનો સંબંધ એની અંદર જે કાંઈ ન સમજાય એને પરિણામમાં ફેર પડી જાય તો પણ પ્રશસ્ત પ્રકાર ઉત્પન્ન થઈ જાય છે. અનેક પ્રકાર એવા છે જેના મોટા વિસ્તારવાળા વિષય છે. પણ અહીંયા તો એનો મર્યાદા બાંધી દીધી કે જેને આત્માની સાથે સમજણ આવી, જેને તત્વની સાથે સમજણ આવી, એની મર્યાદા એ થઈ કે દેવ ગુરુ શાસ્ત્રના વિષયમાં અવરોધ થવાનો પ્રશ્ન રહેતો નથી, તેને પ્રશસ્ત જ રહે, અપ્રશસ્ત થવાનો પ્રશ્ન રહેતો નથી, એ મર્યાદા બંધાઈ ગઈ. અજ્ઞાન દશામાં શું થાય, ક્યારેક પ્રશસ્ત કરે, ક્યારેક અપ્રશસ્ત કરે, ક્યારેક પ્રશસ્ત કરે, ક્યારેક એનું કોઈ ઠેકાણું નથી. જ્યારે જ્ઞાનીને ભાન દશામાં એને અપ્રશસ્ત થતું નથી, ક્યારે
મર્યાદા
એની મર્યાદા થઈ, એ મર્યાદામાં આવી
જાય
થઈ જાય તો એટલે જ્ઞાન દશા છૂટી જાય. જ્ઞાન દશા ન રહી એટલું એ વિશિષ્ટતા છે. જીનેન્દ્ર ભક્તિ કહીએ, જીનેન્દ્ર ભક્તિમાં મરણ શું છે, કે ભક્તિ એટલે અભક્તિ તો નહીં, ભક્તિમાં ભક્તિ બે તો હોય નહીં, ભક્તિ પણ થાય ને અભક્તિ પણ થાય, બે વાત તો બને નહીં. શું વિચારણાનું આ એક પગથિયું છે કે જેવું જ્ઞાનીને થાય, જ્ઞાની થવા વાળા મુમુક્ષુને એવું થાય. શું વિચારણાનું પગથિયું છે, જ્યાં પ્રગટે શું વિચારણા ત્યાં પ્રગટે જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામી પદ નિર્માણ, એ જે સુવિચારણાનું પગથિયું લીધું છે મોક્ષનું, એમાં જે સુવિચારણા એ કરીને નિજ જ્ઞાન પામશે એમાં આ બધું અનુસરણ હોય છે. કેમ કે હજી તો રાગમાં ઉભો છે ને, તો કે તું હજી શ્રદ્ધા જ્ઞાનમાં ભૂલ કર, પણ રાગમાં કાં ભૂલ કર? શ્રદ્ધા જ્ઞાનનો વિષય જૂનો પડે છે, પણ રાગનો વિષય તો શું છે, એમાં ક્યાં ભૂલો પડી જાય? જીનેન્દ્ર ની ખબર નથી, જીનેન્દ્ર ના ઉપદેશ ની ખબર નથી, કઈ ખબર નથી. સમ્યક દ્રષ્ટિ ના મૂળ ગુણ જે 43 છે એમાં 8 ગુણ છે ને, એમાં અમૂળ દ્રષ્ટિ નામનો ગુણ છે. કયો? અમૂળ દ્રષ્ટિ. દેવ ગુરુ શાસ્ત્રના વિષયમાં જેને મૂંઢપણું કદી થતું નથી એને અમૂળ દ્રષ્ટિ કહે છે. સમ્યક દ્રષ્ટિને નિયમ છે, આ મૂળ ગુણ છે. મૂળ ગુણ ચોણ ચૂકે એટલે સમ્યક દર્શન ના રહી, નહીતર એમ તર્ક થતો છે. જ્ઞાનનો વિષય શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને સ્પર્શે છે, રાગ ની અંદર તો કઈ ગડબડ છે, એ તો ઉદયિક ભાવ છે, એમાં મર્યાદા છે, એમાં મર્યાદા છે. જ્ઞાની વ્યસન થી પરાધીન ન હોય, સપ્ત વ્યસન માં વ્યસન છે ને, કોઈ વ્યસન થી સપ્ત માં આવી ગયા, એમ સપ્ત ભય માં બધા ભય આવી ગયા, એમ સપ્ત વ્યસન માં બધા વ્યસન આવી ગયા. પરિણતિ ને વ્યસન તો પરિણતિમાં તાબેદાર થઈ ગઈ છે એક ચીજને, પર પદાર્થ કોઈ જે છે એક્સ વાય ઝેડ એને તાબેદાર પરિણતિ થઈ ગઈ, ગુલામ થઈ ગઈ એની પરિણતિ. ત્યારે અહીંયા જેને શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ છે, સોગાનીજી કહે છે કે મેં કોઈ પરિણતિ કા ગુલામ નહીં. શું કહે છે? પરિણતિના વિષયનો તો ગુલામ નથી, પણ હું પરિણતિનો ગુલામ નથી. મારી પર્યાય આમ થઈને તેમ થઈને, તો વિષય બહુ જોરદાર હતો, એટલે એમ કે પર્યાય આમ થઈને પર્યાય તેમ થઈને હું પર્યાયની વાણી વાણી દોડું ને પર્યાયની ચિંતા કરું, મેં કોઈ પરિણતિ કા ગુલામ નહીં. પરિણામનો વિષય નો તો ક્યાંથી હોય? સવાલ નથી ઉભો થતો.
પરિણતિ જ બોલે પ્રગતિનું ગુલામ.
તો શ્રીમુખજીએ સુવિચારણાના અંગમાં એ વાત લીધી કે મોક્ષો ને અમુક ચીજ વિના ચાલે નહીં એવું હોય નહીં. અમુક વગર અમુક ચીજ વગર ન ચાલે એવું મોક્ષો ને હોતું નથી, એ કેમ કે જ્ઞાની થવાનો છે, કોઈને પરાધીન જ્ઞાની થતો નથી. કેમ કે એ તો કે છે હું મારી પરિણતિ નો ગુલામ નથી, હું તો સિદ્ધ પદ છું, પરિણતિ તો મારી પાછળ આવે છે. પરિણતિ મેરા ધ્યાન કરતી હે, મેં પરિણતિ કા હે? તાકાત કેટલી છે તો જો, કહેવા પાછળ કેટલી તાકાત છે. પરિણતિ કે છે હું મારી સામું જતું જોતી નથી, ધ્યાન કરતી નથી, હું મારા પરમાત્મા સામે જોઉં છું અને એ જોતા મારી નજર ત્યાં ચોંટી જાય છે. હવે મને મારી દિગ્દશાનું ભાન રહેતું નથી, એમ વાત છે. એવું દ્રષ્ટિનો વિષય એવો છે, જબરદસ્ત વિષય છે. સાચું સમજે તેને વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે. મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે, 78મું સ્થાન, માત્ર સંજલનની ચોકડી રહી છે, 12 કસાય જેને ટાયા છે. બહુભાગની પ્રકૃતિનો બંધ જેને વિચ્છેદ ગયો છે, સત્તામાં વાત છે પણ બંધ વિચ્છેદ થઈ ગયો છે, એવા જે વિરાજ વિતરાગી મુનિ એને પણ એવા ભક્તિના ભાવ આવે છે. એ તો એ બંધની પ્રકૃતિની અપેક્ષાએ છે, પ્રદેશને અનુભાગની અપેક્ષાએ તો મુનિરાજને ઘણી આરાધના વર્તે છે, ઘણી સાધના વર્તે છે. થોડી ચર્ચા થઈ ગયું છે. ચોથામું સ્થાન અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વચ્ચે પ્રકૃતિની વિચ્છેદનાની દ્રષ્ટિએ કોઈ બહુ મોટો તફાવત નથી. એકતાલીસ પ્રકૃતિ સમ્યક દર્શન વખતે વિચ્છેદ પામી, તો બીજી દસેક પ્રકૃતિ, નવ થી દસ પ્રકૃતિ પાંચમા ગુણ સ્થાનના અંતે ગઈ, છઠ્ઠું સાતમું પ્રાપ્ત થઈ ગઈ. તો આમાં તો કંઈ બહુ મોટો ફેર પડતો નથી, છતાં સમ્યક દ્રષ્ટિ મુનિપણાની જે ભાવના ભાવે છે, મુનિરાજનો જે પુરુષાર્થ જોવે છે, એ કોઈ ગજબનો વિષય હોય એવી રીતે જોવે છે. મુનિપદને હરિયંતપદની પ્રતિષ્ઠા એટલા માટે છે, મુનિપદ હરિયંતપદ અને સિદ્ધપદ ત્રણેયની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના એટલા માટે છે કે એ ચોથા અને પાંચમા સ્થાને ભાવનાનો વિષય છે, અભિલાષાનો વિષય છે, એની અભિલાષા છે, અભિલષિત પદ છે. એટલે અત્યંત એ પદની ભાવના વર્તે છે. આવો હું આવો પુરુષાર્થ વર્તે છે, પણ એમાં જલ્દી એનું થવું છે એવું જોર વર્તે છે. એટલે મુનિરાજને પણ એના ભક્તિના ભાવ આવે છે. એ છઠ્ઠા સાતમા સ્થાનમાં, છઠ્ઠા ગુણ સ્થાન તો નિર્વિકલ્પ છે, છઠ્ઠા ગુણ સ્થાનમાં પણ ભક્તિના ભાવ આવે છે. પ્રકૃતિના વિચ્છેદ અપેક્ષાએ ફેર નથી મોટો, અનુભવની અપેક્ષાએ બહુ મોટો ફેર છે. પ્રદેશની અપેક્ષાએ તો અસંખ્યાત ગુણી નિર્જરા સમયે સમયે છે, પણ એના કરતા તે પ્રદેશ કરતા તે અનુભવમાં બહુ મોટો ફેર છે. પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભવ છે, અનુભવમાં બહુ મોટો જ્ઞાનનો રસ લાગતો નથી. આહાર લેવા જાય કે શાસ્ત્રમાં છે કે શાસ્ત્ર લખે, કોઈ બાહ્ય ઉપયોગમાં રસ લાગતો જ નથી, એટલે નિર્વિકલ્પ થઈ જાય છે. અંતર્મુખમાં નિર્વિકલ્પ શું કરવા થાય છે? રસ ક્યાં લાગતો? રસ લાગે તો છોટી જાય ઉપયોગ, નિરસ છે બધેથી. એટલે એને વૈરાગ મહેલના શિખરના શિખામણી કયા પદ્મપ્રજ્ઞલ ધારી દીધે, નિયમ સારની અંદર એને વૈરાગ્ય મહેલના શિખરના શિખામણી
અરવિંદ પ્રતિમાદેવની જે સ્થાપના કરે છે એ પોતાની અભિલાષ અને ભાવનાની સ્થાપના
પોતાના ધ્યેયની સ્થાપના કરે છે, મૂર્તિની સ્થાપના કરે છે, સ્વભાવની મૂર્તિની સ્થાપના છે, એ અભિલાષાની સ્થાપના. અભિલાષા હોય નિષેધ હોય બે વાત તો એક સાથે બે, એની ભૂલથી જ ના થાય, સપનામાં ના થાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ રીતે કઈ થાય જ નહીં. એમાં ગમે ટ્રાફિક હોય એક જ બાજુનો, બીજી બાજુનો ટ્રાફિક સામે હોય જ નહીં, આ સંતોની સામે છે, એ મર્યાદા છે. એ મર્યાદામાં તો એકવાર આવી ગયું.
માતાજી કહ્યું તને મિત્રની સ્થાપના નિષેધ નહીં કરવો,
થાય
કોઈ રીતે કોઈ રીતે કામ તો
મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે, જિનેન્દ્ર પ્રભુના નામ સ્મરણથી પણ ચિત્ત ભક્તિ ભાવથી ઉછળી જાય છે. નામ જ્યાં પડે છે ને ત્યાં એમના ચિત્તમાં આખી મૂર્તિ ખડી થઈ જાય છે. તેમ આપણને કોઈ એમ કે એમના ગુરુદેવ સ્વર્ગમાંથી પધારવાના છે, ભાઈ આવે તો એમના દેવના વૈકરિક શરીરથી આવે, પણ આપણને ઓલું જ દેખાય, કેમ ઓલા તો જોયા નથી, આપણે તો જે દેશમાં જોયા છે એ દેખાય છે, કોઈ અવાજ મારે આકાશમાંથી કે ગુરુદેવ પધારે છે, તો આપણને તો સીધા જ દેખાય. નામ નામ જે થાય એને કેટલો ફેર પડે, નામ પડે ત્યાં એને ભક્તિભાવ ઉછળે છે. જીનેન્દ્ર પ્રભુના નામ સ્મરણથી પણ ચિત્ત ભક્તિ ભાવથી ઉછળી જાય છે, એટલે અત્યંત ભક્તિનો ભાવ છે. મુનિ દશામાં શુભ્રસ પડી જાય છે, એટલે અગાતનો મન બહુ મોટો પડે. પરંપરા નથી ચાલી, એની પાછળ રહસ્ય છે. અનુભાવ વધે છે, આયુષનો મંદ પડે, સાવધ યોગ તો છે નહીં બનીને, એટલે શુભનો જ મંદ પડે. દેવગતિ સિવાય તમે દ્રષ્ટિની દેવગતિ સિવાય નથી બનીને તો પ્રશ્ન ક્યાં છે? આયુષ લાંબુ પડે, સમય દ્રષ્ટિને દેવાયુ બંધાય, એના કરતા મુનિને દેવાયુ વધારે સ્થિતિમાં. આ નકલો સહયોગ જ્ઞાન 33 આગળ ઉત્કૃષ્ટ આયુષ છે દેવગતિ. ઇતતા નથી કોઈ સુધી દ્રષ્ટિ પણ ઇતતા તો કયું છો કે 33 આગળ નું આયુષ પડે? મારું તો નામ વાત સાંભળીને માથું ભારે થાય છે. 33 આગળ સુધી ત્યાં રહેવાનું આપણને મંજૂર નથી, સંમત કરતા નથી. એ તો નિષેધ વર્તે એને જો કે બંધાય, આદર વર્તે એને તો બંધાય પણ નહીં. શુભના ફળનો આદર હોય એને એટલું શુભ હતું, એ તો શુભના ફળનો આદર એ જ મોટું અશુભ છે ખરેખર તો, મિથ્યા સહિત. કુદરત નો સાચો ન્યાય છે, યથાર્થ ન્યાય છે, બરાબર ન્યાય છે, એ જ યોગ્ય છે, એમ જ હોય, એમ નામ કુદરત છે. કુદરત એટલે વસ્તુનો સ્વભાવ, વસ્તુનું સ્વરૂપ છે. અંતરમાં વિતરાયેલી આત્માનું રક્ષ થાય અને બહારના આકરા રાગ ઘટે એ કેમ બને? શું કહે છે કે અંતરમાં વિતરાયેલી આત્માનું રક્ષ થાય અને બહારના આકરા રાગ ઘટે, વિરુદ્ધ રાગ ઘટે એ કેમ બને? ઘણો દોષ થતો હોય એવા રાગ ટળે એમ કેમ ન ટળે? એ કેમ બને? એ બને જ નહીં. રાગ રહીત, દોષ રહીત, નિર્દોષ પરમાત્મા એનું એ લક્ષમાં આવે. ક્યારે લક્ષમાં આવે છે? દર્શન મોહ દબાય છે પછી લક્ષમાં આવે છે, જ્ઞાન નિર્મળ થાય છે પછી લક્ષમાં આવે છે. જ્ઞાનમાં સ્વદ્રવનું પ્રતિબિંબ ક્યારે પડે છે? સ્વદ્રવ કહ્યું છે, નિશ્ચયના વિષયને સ્વદ્રવ કહ્યું છે. નહીંતર તો આખા પદાર્થનો અંશ છે પણ એને દ્રવ કહે છે. આખા જીવનો, આખા આત્માનો એ અંશ છે છતાં એને આત્મા કહે છે, એને જ આત્મા કહે છે, એ જ આત્મા છે. અને પદ્મ પ્રબંધ ધારી દેવ એને ખરો આત્મા, એને સાચો આત્મા કહે છે. સાચો આત્મા, નિશ્ચય આત્મા, ખરો આત્મા, ખરેખર આત્મા, ખરેખર આત્મા એમ શબ્દ વાય છે. આ કાર્યનું સ્થાન છે. સ્વગ્રહમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આ આત્મા ખરેખર ઉપાદે છે, અથવા એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. એવો શબ્દ વાય બરોબર કારણ પરમાત્મા હી આત્મા હી નો અર્થ ખરેખર કાયદા છે. પારિણામિક ભાવ કારણ પરમાત્મા હી આત્મા એ જ ખરેખર ખરેખર આજ ઉપાદે છે. દસમું જ્ઞાન ચારિત્ર માં સ્થિત છે તે દ્રષ્ટિકોણથી ગાથા છે. તો જ્યાં એવી રીતે સમજાવવું છે ત્યાં પર્યાયમાં આત્મા ઉભો છે એમ કહેવામાં આવે છે, પરપ્રદેશમાં ઉભો છે અને સ્વપર્યાયમાં ઉભો છે. દર્શનદાન ચારિત્રમાં દર્શનદાન ચરિત્ર થયો એમાં સ્થિત છે એવો શબ્દ લીધો છે તે આત્મા છે એમ જૈન મત કહે છે. એમાં શું કહ્યું કે પરમતની અંદર આત્મા આત્મા કહે છે અસ્ત કે દર્શનની અંદર. વેદાંત એમ કહે છે કે પ્રજ્ઞાન બ્રહ્મ બ્રહ્મ છે એ તો જ્ઞાન સ્વરૂપ છે, પ્રજ્ઞાન સ્વરૂપ છે કે પ્રજ્ઞાન બ્રહ્મ બ્રહ્મ છે એ તો જ્ઞાનનું પિંડ છે. તો એને અન્ય મત કયો ત્યાં એમાં ખોટું શું છે? તો કે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થવાની વાત ત્યાં નથી. દર્શન જ્ઞાન ચારિત્ર થયો ત્યાં સ્થિત છે તો સ્વસમય છે, અને નહીતર તે પ્રજ્ઞાનમ બ્રહ્મ કહેતા પુદ્ગલના પ્રદેશે સ્થિત છે એ પરસમય છે. એટલે ત્યાં તો અનુભૂતિનો અર્થ એમ કર્યો છે બીજી ગાથામાં નીતિકામાં કે ઉત્પાદય ધ્રુવયુક્ત છે તે અનુભૂતિ સ્વરૂપ છે. અનુભૂતિનો અર્થ સત્તા કર્યો છે રાગ છે, બહુમાન કરતા રાગ વિરોધ થાય છે. રાગી જીવને રાગના કારણમાં એનું અપમાન કે અવિનય એનો રાગ ન થાય એવી મર્યાદા તો હોવી જ જોઈએ. એ મર્યાદા ક્યાંથી થઈ ઉભી થાય? કે બહુમાન કરે તો થાય. રાગ તો છે ને રાગમાં ઉભો છે, છઠ્ઠાનું સ્થાન સુધી રાગમાં ઉભા છે. મુનિરાજ મુનિરાજ લીધી ને ભક્તિ તો રાગ તો છે, બુદ્ધિપૂર્વક નો રાગ છે, ઈચ્છા તો મર્યાદા એની બાંધી લીધી. રાગમાં ઉભો હોય છતાં આ તો નહીં, આ નિયમ બદવા છે, આ પાલ તૂટે તે ખલાસ પ્રથમ ગયું હતી પ્રથમ ના આવે. એટલે એની વિરુદ્ધ ન જાય એનો એનો હા અવિનય ન થાય, અભક્તિ ન થાય, એમ અસાધના ન થાય એવી રીતે એ એનાથી બાંધી છે પાર. એની વિરુદ્ધ શું છે કે ભક્તિ, અસાધનાનો ભક્તિથી વિરુદ્ધ શું છે કે ભક્તિ, એનાથી એની પાર બાંધી.
શુદ્ધ પર્યાય
બે જગ્યાએ એક વાત જુદી જુદી વાત કહેલી છે. બીજી ગાથામાં અન્ય મતની સામે આત્માનું અસ્તિત્વ ઉત્પાદય ધ્રુવ અને દર્શનજ્ઞાન ચારિત્ર સ્થાપવા છે, અન્ય મતની સામે સ્થાપવા છે. તો મતાંતરની સામે જે દાર્શનિક સિદ્ધાંતની વાત કરવી હોય ત્યારે શૈલી બીજી આવે. અને એકલો અધ્યાત્મનો વિષય અંતરમાં ઉતરવા માટે જે લેવામાં આવે ત્યારે શૈલી બીજી આવે. વસ્તુનું સ્વરૂપ તો જે છે એ છે, એ ક્યાંય બદલાતું નથી, શૈલી થાય. અન્ય મતની અંદર, સાંખ્ય મતની અંદર મુખ્યપણે આ શુદ્ધાત્માનો વિષય, નિશ્ચયનો વિષય લોકોએ લીધો છે, પર્યાયને સ્વીકાર નથી કરતા. તો એની સામે દ્રવગુણ પર્યાયમાં પર્યાયના સ્વીકારવાળી વાત આવે ત્યારે પર્યાયમાં ઉભો છે તે આત્મા, દર્શનજ્ઞાન ચારિત્રની પર્યાયમાં ઉભો છે તે આત્મા એમ કે, દર્શનજ્ઞાન ચારિત્રને પ્રાપ્ત છે તે આત્મા એમ કે. આમ સોમતના અધ્યાન સોમતની અંદર અધ્યાત્મ દુનિયાના જોરમાં આવે ત્યારે એમ કે એક સમયની પર્યાયમાં હું નથી ઉભો, હું એક સમયની પર્યાયથી ભિન્ન ઉભો છું એમ કે, એના અભાવ સ્વરૂપે છું. પેલા સાંખ્યમાં પણ અમે એ જ કહીએ છીએ, તો કે તું કહેશ ને અમે કહીશું, એમાં કહીએ છે. આ વાત જુદી પાડવી છે, એટલે એને દર્શન ચાલ્યું, એને એ દેવાની જરૂર છે, તો એને પર્યાયનો વિષય સમજાવવાનો, કેમ કે અહીંયા એને ભૂલ કરી છે, એને એ જાતનો રોગ છે, ત્યાં એવી વાત ચાલી છે. નિરીક્ષા એક સરખી નથી, બે જગ્યાએ ભિન્ન નિરીક્ષણ. એટલે તો નિરીક્ષા અપેક્ષા એ બધું જ્ઞાન કરાવે છે ગુરુદેવ, એનું કારણ કે આ વિષય થોડો કઠિન પડે એવો છે, અઘરો પડે એવો છે, અજાણ્યો વિષય છે, અનેક નિરીક્ષાથી અનેક રીતે પ્રતિપાદન છે, કેટલા પડખા ચોખ્ખા કર્યા એનું કારણ છે. ભગવાનની ભક્તિના ભાવનો નિષેધ કરી જે ખાવા પીવા વગેરેના ભંડારાગમાં જોડાય તે તો મરીને દુર્ગતિમાં જશે. ખાવા પીવામાં એને મજા આવે, આ બહુ સારી છે, આ બહુ ભાવતી છે, આ ભાવતી ચીજમાં મજા આવે એનો અર્થ શું છે, આ ચીજ મને બહુ ભાવે છે, એ કરવા જેવું ભૂગો રાગ કર્યો છે. પંચેન્દ્રિયના વિષયમાં સુખ લાગે છે. બીજું બાજુ જે દેવગુરુ શાસ્ત્રની ભક્તિમાં ભૂલ કરે છે, નિષેધ કરે છે, દુર્ગતિમાં ચાલી જાય છે. એને શુદ્ધ બંધ પણ શુદ્ધ ભાવ થતા હોવા છતાં શુદ્ધ ગતિનો બંધ પડતો નથી, સમય દ્રષ્ટિને અશુભ ભાવ નથી થતા એવો નથી. પંચમ ગુણ સ્થાન, મધ્યમ પંચમ ગુણ સ્થાન ઉત્કૃષ્ટ માના થાય, અશુભ ભાવની વિદ્યમાનતા છે, અશુભ ગતિ નહીં બંધાય, આ ફેર છે. તો અશુભ ગતિનો વિચ્છેદ કરે છે, અશુભ ગતિનો વિચ્છેદ કરી નાખે છે. ચોથે ગુણ સ્થાને બે ગતિમાંથી એક ગતિનો વિચ્છેદ જાય છે, બે ગતિ એટલે શુભ અને અશુભ, અશુભમાં બે આવી ગઈ, નરક ને તિર્યં છે, 41માં અશુભ ગતિનો વિચ્છેદ જાય છે. મારું સ્વરૂપ જ્ઞાન છે, રાગ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ જ્ઞાન છે અને રાગ મારું સ્વરૂપ નથી, એમ જે શક્તિને જાણે છે તેને લક્ષ્મી વગેરે પર પદાર્થની મમતા ઉપર સહેજે કાપ મુકાય એને તો ભંગ પડ્યો. રાગ મારું સ્વરૂપ નથી તો લક્ષ્મી તો રાગનો વિષય છે, ઈશા તો રાગનો વિષય છે, એના ઉપર એને મમતા ઉપર કાબુ થાય છે. જે એના એને એને મિથ્યા દ્રષ્ટિને મમતા આવે એવી મમતા એને આવતી નથી, એને કાપ મુકાઈ જાય છે. ભીંડ પડે એટલે ચીજ પારકી થઈ ગઈ, જે મકાન વેચે છે, મોટર વેચે છે, દાગીનો વેચી દે છે, જરૂર પડે તો વેચી દેવું પડે. એ ચીજ નજર હમે પણ એમ પણ કે આ મકાન આપણું બે પાંચ લાખમાં વેચ્યું, આપણું આ અહીંથી આપણે નીકળ્યા, બતાવે બાર ગામથી મહેમાન આવ્યા હોય તો બતાવે હગાવેલા એમ આપણે વેચ્યું આપણું આપણું કઈ ગયા જે અત્યારના અધિકારો નો અંદર આપણું એમ કે ભાષા વ્યવહારની ભાષામાં કે કુંભને વેચી દીધા ભાઈ દસ્તાવેજ ઉપર સહી કરીને નોટો ગણી લીધી ગણી પડી ગઈ મારું નહીં. પછી હવે તો એને કઈ થાય ન થાય કેમ કે ભીંડ પડી ગયો એમ. રાજ તો હું નહીં, રાજ મારું સ્વરૂપ નથી એવું જ્ઞાન જ્ઞાન સ્વરૂપ પોતાને જાણે સત્ય જ્ઞાન છે. સત્ય સ્વરૂપને જાણનારો જ્યાં સત્ય જ્ઞાન ત્યાં લક્ષ્મી વગેરે લક્ષ્મી મકાન આબરુ કીર્તિ શરીર કુટુંબ પરિવાર વગેરેનું બધું લઈ લેવું એમાં પટવા પર પદાર્થમાં એને એની મમતા ઉપર કામ મુકાઈ જાય છે. અથવા જે પ્રતિક્ષણના ઉદયમાં ભેદજ્ઞાને વર્તે છે એને તીવ્ર મમતા થવાનો પ્રશ્ન રહેતો. ભેદજ્ઞાને વર્તે છે એટલે એનાથી ભિન્નજ્ઞાનને પોતાનો અનુભવ કરે છે. એક એક ઉદય આવે છે ભિન્નજ્ઞાનને પોતાના અંદરમાં અનુભવ માન રહે છે એને એવી તીવ્ર મમતાનો પ્રકાર ઉત્પન્ન થતો નથી અને કાપ મુકાઈ જાય છે અને ભગવાનની ભક્તિ પ્રભાવના વગેરેના ભાવને ઉછળે છે એટલે સમર્પણ બુદ્ધિ આવે છે અને એને ભક્તિ પ્રભાવના વગેરેના ઘણા ભાવ ઉછળે છે. આકરા તીવ્ર રસવાળા, આકરા એટલે ઘણા દોષિત તીવ્ર દોષવાળા પરિણામ વિરાજમાના પરિણામ એમાં થાય નહીં એમ કેવું છે. એ આકરા છે વિરાજમાના પરિણામ આકરા છે. એને ભક્તિ પ્રભાવના વગેરેના ભાવ ઉછળે છે છતાં ત્યાં જાણે છે એવા ભાવ ઉછળે છે છતાં ત્યાં જાણે છે ત્યાં રાગ છે આ કઈ ધર્મ નથી. ઉત્કૃષ્ટ વ્યવહાર રાગ ઉત્કૃષ્ટ રાગ અને ઉત્કૃષ્ટ રાગ વ્યવહાર જેને વર્તે એને એ વ્યવહારની કિંમત હોય નહીં તો એનું નામ ઉત્કૃષ્ટ છે એટલે તો અનુભૂતિ થતી નથી. એવો રાગ વર્તતો હોવા છતાં ભગવાનની ભક્તિનો ઉછાળો અને સમર્પણનો ઉછાળો આવે એવો રાગ વર્તતો હોવા છતાં એમાં અહંકાર નથી થતો એનું શું કારણ? નહીતર તો દુર્ગુણ એવા વિના રહ્યો જ નહીં. અહંપણાનો દુર્ગુણ એવા વિના રહે નહીં એનું શું કારણ કે નહીં? એ ધર્મ નથી, રાગ છે એ ધર્મ નથી. આ ભાન છે ધર્મને અને અધર્મને રાગને અને વિતરાગતાની અંદરમાં જુદા પાડે છે. એ જુદા જુદું એનું ખતો નહીં જુદા ખાતામાં થાય છે બંને એક ખાતામાં ખતવા દે નથી. રાગ ઉછળે છે એટલે રાગ પણ ઉપાદે છે અને શુદ્ધાત્મા પણ વિતરાગતા પણ ઉપાદે છે બે વાત એક સાથે. છતાં તમે જાણી છે કે આ રાગ છે આ કઈ ધર્મ નથી. અંતરમાં શુદ્ધ ચિદાનંદ સ્વરૂપને જાણીને તે પ્રગટ કર્યા વિના જન્મવરણ કરશે જન્મ મરણ ટાળવા માટે ભય રહિત જન્મ મરણ રહિત શુદ્ધ પરમાત્મા છે અંદરમાં એની જે પ્રગટ અનુભવ દશા છે એને પ્રગટ કરવો એટલે એની જે પ્રગટ અનુભવ દશા છે એ જન્મ મરણને ટાળવાનું કારણ છે. કોઈ રાગ ઉત્પન્ન થાય એ જન્મ મરણને ટાળવાનું કારણ છે. ભલે જિનેન્દ્ર ભક્તિનો રાગ હોય સમર્પણનો રાગ હોય પણ એ કોઈ જન્મ મરણને ટાળવાનું સાધન બરાબર જાણે છે અને છતાં રાગ આવે છે કે એની એક કિંમત એટલી છે કે જન્મ મરણને ટાળે એવી તો આમાં કોઈ દૈવત નથી રાગમાં. અરે સમ્યક દર્શન પ્રગટ કરે એનું પણ દૈવત કોઈ રાગમાં નથી, એની તાકાત નથી. એ રીતે યથાસ્થાને રાગ અને અંદરની પરિણતિ જ્ઞાન આદિ હોવા જોઈએ એમ અહીંયા ગુરુદેવે સાથે સાથે ભક્તિને સ્થાપતા સ્પષ્ટીકરણ કર્યું છે.